તારીખ 20/7/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 511 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 599
પરમ સ્નેહી શ્રી સુપાડી પત્રના મથાળે ઓમકાર કરેલો છે. સુપાડીભાઈને પત્ર લખેલો છે. આપનો સ્વિકત કાગળ એક તથા પત્તું એક પ્રાપ્ત થયું છે. કાગળ એટલે કવર ને પત્તું એટલે પોસ્ટ કાર્ડ. એમાં લખેલા પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. કોઈ પણ મુમુક્ષુને વિચારવા યોગ્ય એવા પ્રશ્નો તમે લખ્યા છે. કૃપાળુ દેવ એનો પ્રત્યુત્તર આપે છે કે જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન જ્ઞાની પુરુષને આજ્ઞાથી થયા ગણાતા નથી. એ વાત અંદેશા રહિત લાગે છે. શું કહું છું કે જીવને ધર્મબુદ્ધિ થઈ છે. ધર્મબુદ્ધિ એટલે ધર્મ કરવો જોઈએ એવી બુદ્ધિ, એવો અભિપ્રાય. બુદ્ધિ એટલે અભિપ્રાય. મારે ધર્મ કરવો જોઈએ એવો અભિપ્રાય જીવે ઘણી વાર કર્યો છે. એ અભિપ્રાય પૂર્વક એને ધર્મ સાધન પણ અનેક વાર અનેક પ્રકારના કર્યા છે, પણ તે જ્ઞાની પુરુષની આજ્ઞા એ થયા જણાતા નથી. તે જ્ઞાની પુરુષે કહ્યું હોય એને કર્યું હોય એમ નથી. પોતાની મેળે પોતાને જે ઠીક લાગ્યું તે કર્યું. ઠીક લાગ્યું તો દાન આપી દીધું, ઠીક લાગે તો ઉપવાસ કરી નાખો, ઠીક લાગે તો કઈ ત્યાગ કરી નાખો, અને એવું જે ઠીક લાગ્યું પોતાના શાસ્ત્ર પુસ્તકો વાંચ્યા જોઈએ પણ વાંચ્યા એમ નિયમ સંયમ આપ કયો બધું કર્યું. જ્ઞાની પુરુષને આજ્ઞા એ કર્યું નથી. ખાવાનું મન થાય અને ઘરમાં જે કાંઈ પીડ્યું હોય ચૂલે ચડાવી દો તો એમ કાંઈ કામ, એમ કાંઈ રસોઈ ન થાય. રસોઈ રસોઈની પદ્ધતિથી થાય, રોટલી રોટલીની રીતે થાય, શાક શાકની રીતે થાય, ભાત ભાતની રીતે થાય. બધું ભેગું કરીને તપેલામાં ચડાવી દઈએ તો એવી રીતે કાંઈ ખોરાક ન બને. જ્ઞાની પુરુષ પાસે યોજના છે કે કયા જીવની કેવા પ્રકારની યોગ્યતા છે, એમાંથી એને કેવી રીતે ટેકલ કરીને રસ્તા ઉપર લઈ આવો. પહેલા એને કેડીએ ચડાવે છે ને પછી માર્ગે ચડાવે છે. સંસારમાં ભટકે છે, ભવાટવીમાં. અટવી એટલે જંગલ, ભવનું જંગલ છે, સંસારનું જંગલ છે. સંસારની અટવીમાં આથડે છે, રખડે છે. એને ખબર નથી કે કેડી ક્યાં છે, કઈ કેડીએ રસ્તો પકડાય. આમ તો હાઈવે પકડવાનો છે, મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ છે, હાઈવે છે, અને એનો એપ્રોચ જે છે એ મુમુક્ષુતાની કેડી છે. એટલે આપણે નિર્વાણ દર્શનની કેડી લીધી છે. પહેલા એને કેડીએ ચડાવવો પડે છે, પછી એ માર્ગ આપોઆપ ચડે છે. હવે એવો ગૂંચવાનો છે, સંસારમાં એવો ગૂંચાઈ ગયો છે, કરોડિયો ઝાડમાં ફસાય એવી રીતે ફસાણો છે સંસારમાં જીવ. એને કેવી રીતે કેડી ઉપર ચડાવવો, લઈને લેવો, એનો દ્રષ્ટિકોણ, એનું સર્વાંગી જ્ઞાન જ્ઞાની પુરુષને હોય છે. એટલે એ કે એ પ્રમાણે દિશાને સાધન કરવા જોઈએ. કાંઈ પણ સાધન કરવું હોય તો એ કે એ પ્રમાણે કરે તો કામ આવે, એને મનમાંની રીતે કરે તો કામ આવે. આ જીવે ધર્મ બુદ્ધિ થી અનેક સાધનો અનેક વાર કર્યા છે, કઠિન માં કઠિન સાધનો પણ એને અપનાવ્યા છે, ઊંધે માથે તપશ્ચર્યા કરી છે, લટકીને ઝાડ ને ડાળીએ નીચે અગ્નિ હગાડે, એક પગે ઉભા રહીને તપશ્ચર્યા કલાકો સુધી કરી છે, બાર બાર વર્ષ સુધી ઉભા રહેલા માણસો ને તો મેં જોયેલા છે, બાબા સાધુ અમારા સંપ્રદાયમાં આવતા હાથી જેવા બે પગ થઈ ગયેલા, કારણ લોહી બધો નીચે ઉતરે ને, હાથી પગે થઈ ગયેલા બે પગે, બાર કેટલા વર્ષ થયા, બાર વર્ષ થયા, ચૌદ વર્ષ થયા, ઊંઘવાનો ઊંઘા ઉભા, મારી વાર અહીંયા પાટીઓ બાંધી દે, પાટી માથો રાખીને ઊંઘા ઉભા ઊંઘી લે, ઊભા ઉભા ઊંઘી લે, હાથ નો ટેકા માથો રાખીને ઊંઘા ઉભા ઊંઘી લે, પછી બીજું બધું ઊંઘા ઉભા થઈ શકે છે, ખાવાનું પીવાનું બધું ઊંઘા ઉભા, બાર ચૌદ વર્ષ સુધી ઊંઘા ઉભા, તો પછી કરે એવા માણસો ને તો જોયા છે, અને પાંચ પાંચ છ છ કલાક એક પગે ઉભા રહ્યા ફરતે અગ્નિ સળગાવીને, ઉનાળાના દિવસમાં ઉનાળો કેવો હોય ખબર, ચામડી ફાડે એવો શરીર કાળું ડિમાન્ડ થઈ ગયું હોય, તડકો ખાઈ ખાઈને કાળું મેસ જેવું, નાની પુરુષ ની આજ્ઞા એ કોઈ સાધન નથી કર્યા, સાધન ઘણા કર્યા છે, નાની પુરુષ ની આજ્ઞા એ કોઈ સાધન નથી કર્યા, એ વાત કૃપાલુ દેવ એમ કે છે કે અમને શંકા રહીત લાગે છે, એમાં શંકા નથી કે આ જીવે સાધન કર્યા છે અને સફળ નથી થયો, એ વાત શંકા વગર નિશંક વાત છે, અંદેશા રહી છે એટલે નિશંક વાત છે, જો એમ થયું હોત તો, એટલે કે જ્ઞાની પુરુષ ની આજ્ઞા એ વર્તો હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં, કેમ કે એમનો માર્ગ છે એ સંસારના પરિભ્રમણનો નાશ કરવાનો માર્ગ છે, જો એમની આજ્ઞા એ વર્તો હોત ચાલ્યો હોત તો એનો સંસાર પરિભ્રમણ કઈ દિવસમાં ખલાસ થઈ ગયો હોત, કેમ કે જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કેવી છે ભાવમાં જતો રોકી નાખે એને, રખડતો રોકે, એવી એમની આજ્ઞા છે, પહેલા તો એને આજ્ઞામાં લાવવો મુશ્કેલ છે, જે કોઈ મોટી વિટમણા છે એ તો અહીંયા છે કે આજ્ઞામાં આવવું એટલું સુલભ નથી, એ પણ દુર્લભ છે, એ કેમ જ કરવાનું, જેમ હોસ્પિટલમાં દર્દીને રાખ્યો હોય ડાક્ટર પીવડાવે એટલું જ પાણી પીવાનું, એને એ કે એટલું જ બોલવાનું, એ કે એટલું જ છૂવાનું, બધું એ કે એટલું એક એક વાત, ત્યારે રોગ મટે ને, એ પાછો કલાકે કલાક આવે ને તપાસી જાય કેમ રહ્યું છે, અને મારા કીધા પ્રમાણે એ ચાલે છે કે વાય પોલ છે, કઈ ફેરફાર કરે છે, ત્યારે નર્સ કે આસિસ્ટન્ટ મૂકી દે 24 કલાક એના ઉપર, એમાં કઈ પ્રમાણે બધું ચાલવું જોઈએ, તારા હાથે બધું કરજે, એના હાથે કોઈના હાથે કઈ કરવા દઈશ ને, દવાઈ તારે પીવડાવવાના, ઇન્જેકશન તારે દેવાનું, ને પછો આવે તો નેપકિન છેલ્લું નાખજે, તો સ્ટ્રીક્ટ મેડિકલ સુપરવિઝન નીચે રાખે છે, કે એમ નાનીની આજ્ઞા છે તે ભાવમાં જવા માટે આડે આવે એવી પ્રતિબંધ રોકી લઈએ, પ્રતિબંધ એટલે રોકે, સારી રીતે એને ભાવમાં જવા માટે રોકવા વાળી છે, કારણ કે જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અર્થ એટલે પ્રયોજન, આત્માનું હિત થાય એ સિવાય બીજું કઈ પ્રયોજન એમાં નથી, આત્માનું હિત થાય એટલે આત્માને સુખ શાંતિ થાય. હિતમાં બીજું કઈ નથી, આત્માને સુખ શાંતિ થાય, એ સિવાય બીજું કોઈ પ્રયોજન છે નહીં આમાં. કેવી ચોખ્ખી વાત છે. કોઠામાં પાનશેરી નથી. આ શું કરવા માંગે છે, જે કરવા માંગે છે એ વાત ચોખ્ખી છે. આત્માને સુખ શાંતિ પ્રાપ્ત થાય એ જ આત્માનું કલ્યાણ છે. આત્મા દુઃખી થાય તે આત્માનું અકલ્યાણ છે. આ વિશાળ ચોખ્ખે ચોખ્ખી વાત છે. જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અર્થ એટલે પ્રયોજન નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધ વસાદ જેનો દેહ છે, જ્ઞાની ની વાત કરે છે. જેને આત્માર્થ સાધ્યો છે, આત્માનું સુખ પ્રગટ કર્યું છે, હવે જે દૈહિક જીવન છે, દેહથી જે જીવે છે, બહારમાં બાહ્ય જીવન, શરીરથી જે કાંઈ કાર્યો કરે છે, એવું જેનું જીવન છે એ તો માત્ર પ્રારબ્ધ વસાદ છે. પૂર્વે કરેલું કરજ ચૂકવે છે, કરજ પૂર્વે કરેલું કરજ ચૂકવે છે, કારણ પ્રારબ્ધ વસાદ છે. બહારનું જીવન યજ્ઞાની પુરુષની આજ્ઞા, કેવા જ્ઞાની પુરુષ લીધા, કે જેને આત્માર્થ સિવાય બીજું કોઈ પ્રયોજન નથી, એટલે જીવનનું એક જ ધ્યેય છે એનું પોતાનું, અને એ ધ્યેયને રસ્તે આગળ વધીને સુખ પ્રગટ કર્યું છે, અને બહારનું જીવન પ્રારબ્ધ વસાદ જે જીવી રહ્યા છે. કેમ કે એમાં તો કોઈનું ચાલે નહીં પાછું, ને એનું પોતાનું ચાલે ને બીજા કોઈનું. એવા જ્ઞાની પુરુષની આજ્ઞા કે ફક્ત આત્માર્થમાં જ સાધના જીવને પ્રેરે છે, એમને તો એની પાસે બીજી કોઈ વાત છે નહીં. તમે આમ કરો ને તેમ કરો, ફળાની ચીજના ભાવ વધશે માટે તમે એનો વેપાર કરજો, એ વાત એની પાસે નથી. કે તમને ફળાનો ગ્રહ નડે છે માટે તમે આટલા જાપ કરજો, એ વાત એને એની પાસે નથી. કોઈ સંસારના પ્રસંગોની વાત એની પાસે નથી. તે સમાજની વાત નથી. સમાજમાં આમ કરો ને સમાજમાં આમ સુધારો કરો, ફળાણો કરો, ભીગણો કરો, સમાજ સેવા કરો, એ વાત પણ જેને નથી. એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તો ફક્ત આત્માર્થમાં જ, એટલે આત્મકલ્યાણ થાય એમાં જ જીવને પ્રેરણા આપે છે, પ્રેરે છે જીવને. શું કરે છે, પોતે ગમે તેમ ચાલે છે એને આત્મકલ્યાણની દિશામાં એને પ્રેરે છે. ઘણી આ જીવે તો પૂર્વકાળે કોઈ આત્માર્થ જાણ્યો નથી, મારું આત્મકલ્યાણ કેમ થાય એની એને ખબર નથી, એ તો અજાણ્યો છે પોતે. ઉલટો આત્માર્થ વિસ્મરણ પણ થઈ આવ્યો છે, આત્માર્થ ફાયદો નથી, પણ આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એ જ ભૂલી ગયો છે. જગતના અનુકૂળતાથી સુખી થવા માંગ્યો, બધો જીવન કાઢ્યું છે. એ કીડી એની દરની બહાર નીકળે છે એનો ખોરાક શોધવા, કૂતરા બિલાડા ડુકરિયા બધા રખડે છે એ જ ભરવા, અને માણસે હવારના પહોરમાં નાઈ ધોઈને બજારમાં નીકળી પડે છે પેટ ભરવા. અને દુકાને પગે લાગે ને ચાળું ખોલે, ચાળું ખોલીને પગે લાગે, હે પ્રવૃત્તિ તો બધાની કોમન છે. અને એ પ્રવૃત્તિમાં આત્માર્થ વિસ્મરણ પણ ચાલ્યો આવ્યો છે. શું થયું છે, આત્માર્થને ભૂલીને ધંધા ધાપામાં લાગી ગયો, આત્મકલ્યાણ કરવું એ જ ભૂલી ગયો. એવો જીવ પોતાની કલ્પના કરીને સાધન કરે તેથી કાંઈ આત્માર્થ ન થાય, એ જીવ પોતાની કલ્પના એ પોતાની મતિ કલ્પના એ પોતાના વિચાર પ્રમાણે ગમે એ શાસ્ત્ર વાંચી લઈએ, ગમે તે ક્રિયાકાંડ કરી લઈએ, એથી કઈ આત્મકલ્યાણ ન થાય. આત્મકલ્યાણ તો ન થાય, હું તો આત્માર્થ સાધુ છું એવું દુષ્ટ અભિમાન થાય પણ થાય. હું પણ કઈક કરું છું, હું પણ કઈક ધર્મ કરું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય. અમે કરીએ છીએ, અમે કઈ કરીએ છીએ, અમે કઈ કર્યા વગર ના રહેતા નથી. જ્ઞાનીની આજ્ઞા વિના એ બધું દુષ્ટ અભિમાન ઉત્પન્ન કરવાનું કારણ છે. નકામું તો છે પણ બીજા આડા લાકડા કઈક ઘૂસી જવાના. આ પરિસ્થિતિ જે જીવ ને સંસાર નો મુખ્ય હેતુ વિદ્વાને માથે ધણી નથી, વિદ્વાને માથે ધણી નથી. હવે એ કપડા દાગીના સજી ધજી ને નીકળે નાની આજ્ઞા વિના ધમાલ કરે. અમે બધું આ કરીએ છીએ ને તે કરીએ છીએ, આ કરીએ છીએ ને તે કરીએ છીએ, ધમાલ છે. હા ઓને હરીફાઈ ગુરુ શું કેતા, હા ઓને હરીફાઈ હરીફાઈ કરે. તમારા કરતા અમારી રથયાત્રા મોટી, તમે તો ઘોડા લાવ્યા હતા, અમે હાથી લાવ્યા. આવું બધું કર્યું છે જીવે. તમારે એક બેન્ડ હતું, અમારે તો પાંચ પાંચ બેન્ડ હતા. ધમાલ કરવે છે, બીજું કઈ કરવું નથી. જીવ એ સંસારનું મુખ્ય કારણ છે એમ કહે છે. માનું કે મેં ધર્મ સાધન કર્યો, ભગવાન કહે છે કે એને સંસાર વધાર્યો. શું કર્યો? સંસાર વધાર્યો. કેમ વધાર્યો સંસાર? કે ગ્રહિત મિથ્યાત ને પૂછું, જે વિધિએ ધર્મ થતો નથી એ વિધિ કરી ને ધર્મ કર્યો એમ માન્યું. ગ્રહિત મિથ્યાત દર્શન મોહ નું વૃદ્ધિ થઈને સંસાર વધાર્યો, બીજું કઈ કર્યું નથી. એ સંસારનો મુખ્ય હેતુ છે. દુકાને ગયો ને વેપાર કર્યો એ સંસારનો મુખ્ય હેતુ નથી એમ કહે છે. આ ખોટા ધર્મ સાધન કર્યા એ સંસારનો મુખ્ય હેતુ છે. ઓલો ગૌણ છે, એનાથી છે તો સંસાર, પણ એ તો ગૌણ પણ છે. મુખ્ય પણ તો આ છે સંસારનું કારણ. હે જે કામ તો કામની રીતે થવું જોઈએ, બીજી રીતે કરવા જાય તો બગડે. જે વાત સ્વપ્ને પણ આવતી નથી આત્મકલ્યાણમાં, આત્મકલ્યાણના માર્ગે ચાલતા એવું સપનું ન આવે એમ કે છે. કેવું? કે તે જે માત્ર અમસ્થી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. શું છે એ? કોઈ ધ્યાન કરતું છે, ધ્યાન કરે ને પોતાની મજા ધ્યાન કરે અને કલાકો સુધી બેસી શકે. ભલે નહીં કલાકો સુધી તત્કાળ બેસે, ને પછી એમ કે તમને ઘણી શાંતિ રહી. ચક્કરમાં પડે છે ને, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચક્કર, ચક્ર સાત ચક્ર ધ્યાન ના ગોઠવે છે એને બધી કલ્પના કરે છે. પછી એમાં કઈક કેસરી રંગ ને પ્યોર રંગ ને પ્રકાશ ને એવું કઈક દેખાય ને કઈક શાંતિ લાગે એટલે સાક્ષાત્કાર થઈ ગયો. અને કા કોઈ ઈશ્વર ને કલ્પે, પીળા પીતાંબર પહેર્યા છે, ચતુર્ભુજ ચાર હાથ છે, માથે મુગટ પહેર્યો છે, સુદર્શન ચક્ર હાથમાં ફરે છે, ફરતું હોય, કઈક પ્રકાર કઈ બધું દેખાય અંદર, ધ્યાનમાં એ બધું વિઝ્યુલાઇઝ કરે, પછી વાતો કરે, સંવાદ આ ચાલે, હા ભગવાન વાતો કરે, ભગવાન હું આપણા શરણે આવ્યો છું, ભગવાન કે તું હું તારા ઉપર તુષ્ટવાન થઈ ગયો છું, માગ માગ તારે જે માગવું હોય એ માગ, બસ મારે કઈ જોતું નથી, આપણા ચરણ ને સેવા સિવાય મારે કઈ જોતું નથી. ડાયલોગ ચાલે, કઈક માગે કરો કઈ મળે તો ને, એટલે એ ડાયલોગ તો ફેર જાય, આપણા ચરણ ની સેવા જોઈએ છે, તો મને કથાસ્તુ કથાસ્તુ, મને તને મળશે મારી સેવા, જા રાજી રાજી થઈ જાય, સાક્ષાત્કાર થઈ ગયો, શું કે પછી સમાજમાં જાહેર કરે, આ તારીખે આ દિવસે આ મુહૂર્તમાં બ્રહ્મ મુહૂર્તમાં હું શું મુહૂર્ત, સવારે 4 વાગે એને બ્રહ્મ મુહૂર્ત કહે છે, એટલે કરોડ નો જે હોય ને 4 થી 5 નો ગાળો, એને બ્રહ્મ મુહૂર્ત કહે છે, પરમ બ્રહ્મ નો સાક્ષાત્કાર થયો, સાક્ષાત પરમાત્મા પધાર્યા, આશીર્વાદ દઈ ગયા છે, એ લોકો જાય તમારે એવી વાત સપને આવતી નથી, અમારા આત્મકલ્યાણ ના માર્ગ માં તો એવું સપનું ન આવે કે જેને લોકો સાક્ષાત્કાર માને છે, પણ તેથી કઈ કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વકાળ થી અંધ ચાલ્યો આવતા છતાં અનંતકાળ થી આંધળો છે, આ દિશામાં આત્મકલ્યાણ ના વિષયમાં સાવ અંધ છે, છતાં પોતાની કલ્પના એ આત્માર્થ માને તો તેમાં સફળ પણ ન હોય, એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે, છતાં આત્માર્થ માને તો એનું કઈ સફળ પણ ન હોય, એવું તો સંસાર વધારે એ સમજી શકાય એવો પ્રકાર છે. જે વિષય થી પોતે અજાણ્યો છે એ કલ્પના ચડી ગયો, બીજા બધા સાધન કરતા ધ્યાન ને ઉત્કૃષ્ટ સાધન કીધું છે, જ્ઞાન થી ઉપર જતા ધ્યાન થાય છે, જ્ઞાન થી આગળ જતા ધ્યાન થાય છે, તો કે આપણે સીધું ધ્યાન જ કરો ને, પછી વેપાર કરવો તો હીરા નો જ કરવો ને, શાકભાજી નો શું કરવા કરવા, આપણે ધ્યાન કરો એમ ન થાય, એનું કઈ સફળ પણ થાય નહીં. એટલે એમ તો જણાય છે કે જીવના પૂર્વકાળના બધા માઠા સાધન કલ્પિત સાધન મતવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. કેવા સાધન કીધા એ બધા? માથા અને કલ્પિત બે વિશેષણ વાપર્યા. માથા શું કરવા કીધા? માથા એટલે દુષ્ટ કયો, દુઃખદાયક કયો, બુરા. માથા એટલે બુરા, હિન્દીમાં બુરા જોઈએ, અચ્છા ઓર બુરા, બુરા એટલે બુરું કરાવે તે બુરા, એનું ફળ બુરું, એ સાધન નું ફળ પણ બુરું, દુર્ગતિમાં લઈ જાય. ગુરુદેવ કે ને કઈ એવા બધા અજ્ઞાન ભાવે તપસ્યા એવું કર્યું હોય તો બહુ તો ભૂતળું થાય, શું થાય? ભૂતળું થાય. ભૂતળું એટલે શું? આ દેવગતિ છે ને, કોને છે? દેવગતિ છે, જંતર દેવો છે એ બધા, પણ હલકા દેવો, ભૂતળું થાય કે ઉતુર કરી કરીને પાછો જાય દુર્ગતિમાં, પછી એને હારી ગતિ ન હોય અને કુતુર ને આકુરતા ઘણી હોય. અને એ માથા સાધન અને કલ્પિત સાધન, પોતાની કલ્પના એ કરેલા કલ્પિત સાધન મટવા, એ પ્રકારને મટવા માટે અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અપૂર્વ જ્ઞાન એટલે શું છે? કેવી રીતે આત્મકલ્યાણ થાય એનું જ્ઞાન, તે અપૂર્વ જ્ઞાન. એવું કોઈ દિવસ પૂર્વ થયું નથી. આત્મકલ્યાણ નો માર્ગ યથાર્થ છે, જે છે તીર્થંકર દેવ નો માર્ગ, જ્ઞાની પુરુષ નો માર્ગ, એ કદી એને સમજ્યો નથી. તીર્થંકર દેવ ના સંપ્રદાયમાં જન્મ છે, પણ એ માર્ગ ને સમજ્યો નથી. અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય? અપૂર્વ વિચારે કરીને. અપૂર્વ વિચાર શું છે? મારે આત્મકલ્યાણ કોઈ પણ ભોગે શીઘ્રપણે કરી લેવું છે, એવો જે વિચાર, એવો અભિપ્રાય, તે અપૂર્વ વિચાર છે. પૂર્વ એવો કર્યો નથી ક્યારે, એવો વિચાર અંતરની ભાવનાથી ઉત્પન્ન થયેલો. હવે મારે જીવનમાં હવે પછીના કાળમાં મારું કોઈ કર્તવ્ય નથી, આત્મકલ્યાણ સિવાય મારું કોઈ કર્તવ્ય નથી, એવો અપૂર્વ વિચાર ઉત્પન્ન થયા વિના અપૂર્વ જ્ઞાન કદી થાય? કારણ કાર્ય નો અપૂર્વ વિચાર કારણ છે, અને અપૂર્વ જ્ઞાન તે એનું ફળ છે. અને એવો અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષ ના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય, એવો સિદ્ધાંત એ વિચારતા, એમ એવો વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધન એ સિદ્ધપદ નો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. સિદ્ધપદ લઈ લીધું, સિદ્ધ કેમ કે પૂર્ણતાનો લક્ષ્ય કરાવે છે ને, એટલે સિદ્ધપદ લઈ લીધું. સમ્યક દર્શન નો ઉપાય છે એમ ન કીધું, કેમ કે એ તો બધા સ્ટેશન રસ્તામાં આવે છે, છેલ્લું ડેસ્ટિનેશન છે એ સિદ્ધપદ છે. શૈલી જેવી કૃપા દેવ ને મૂળ વાત એમને શું આજ કેવી હતી, એમને મૂળ વાત એમ કેવી હતી કે અપૂર્વ પુરુષના આરાધન વિના, અપૂર્વ પુરુષના આરાધન વિના, એ પુરુષની આજ્ઞાના આરાધન વિના સિદ્ધપદનો જે ઉપાય છે એ મળતા નથી, એટલું કહેવું છે. આજથી શરૂ કર્યું કે જે જે સાધન આ જેવે કર્યા છે, પછી આટલો બે પરિગ્રહ થઈ ગયા પછી છેડે આ વાત મૂકી દીધી. શૈલી જોઈ કહેવાની પ્લેસિંગ મેથડ કેટલી માર્વેલસ છે. જીવ કેવો કેવો ભીડો છે, શું શું કર્યું છે, કેમ કર્યું છે, કેમ બધું નહીં. તો હા, તો વાત ને આયા લાવીને મૂકી સરવાળે એવી રીતે એ વાતનું મહત્વ આવે છે, એટલા માટે બધી વાત કરી. કેમ કે ઘણી મહેનત કરી નિષ્ફળ ગઈ, ધર્મ બુદ્ધિ એ ઘણો લોકસંગાએ આ ઓક્ષંગાએ એમને ભાઈલો છે. અપૂર્વ વિચારે કરીને ચાલ્યો, અને એવો અપૂર્વ વિચાર ક્યાંથી એને ઉત્પન્ન થાય, કે તે અપૂર્વ વિચાર પણ અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે પ્રાપ્ત થાય, એ વાત એને કોણ સુજાડે? સાચો રસ્તો એને કોણ સુજાડે? એ જ્ઞાનીને છોડીને જુઓ તો બધે બીજું ચાલે છે, હા તદ્દન બીજું ચાલે છે. બીજું એટલે શું? આટલા આટલા આવા આવા પ્રકારના પાપ ન કરવા, અને તમારે આટલું આટલું કરીને બેસો એટલે તમને ચારિત્ર બહુ મંદ છે ને પુંજ બંધાય, બીજું કઈ ન થાય. શું થાય? ચારિત્ર બહુ મંદ છે ને પુંજ બંધાય, બસ બીજું કઈ ન થાય. એ સિવાય કઈ આવતું નથી. ભક્તિ કરો, મૌન પાળો, ફલાણું કરો, આ કરો, તે કરો, કઈક પ્રકારનો ક્યાંય દર્શન નો કેમ મટે વિષય નથી. સમ્યક મિથ્યાત નો ક્યાંય વિષય નથી. અરે જ્ઞાનીઓના વચનો આવે હોય તો એ વાત ચોખ્ખું હોય એવું નથી. પોતાની મળે કરવા માંગે છે ન થાય. શું કે છે? એવો અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષ ના આરાધન વિના. આરાધન એટલે શું? આજ્ઞા નો આરાધન. આરાધન નો અર્થ શું છે? ટૂંકું કરી નાખ્યું પછી અપૂર્વ પુરુષ ની આજ્ઞા ના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને થાય, તે વિચારતા બીજા કોઈ પ્રકારે વિચારતા એમ થાય, એમ જ સિદ્ધાંત થાય છે. એટલે એવા નિષ્કર્ષ ઉપર આવવું પડે છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન, બધા પુરુષનું આરાધન લીધું, હવે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એટલે એમાં એ જ કહેવા માંગે છે, એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. સર્વશ્રેષ્ઠ ઉપાય છે અને સુગમમાં સુગમ ઉપાય છે. અને એ સિવાય બીજી રીતે થઈ જાય એવો કોઈ ઉપાય છે ને? એ બધું કરી ચૂક્યો છે, કઈ બાકી રાખે નથી. શાસ્ત્રમાં દ્રવલિંગી સાધુનો દ્રષ્ટાંત એટલા માટે આપે છે કે નિર્દોષમાં નિર્દોષ એનું આચરણ છે. કેવું? બહુ બાહ્ય આચરણ સાવ નિર્દોષ. પંચ મહાવ્રત સમિતિ વૃત્તિ 28 મૂળગુણ છે, નિરતિચાર પાડે. પ્રાણ જાય તો પણ ઉદ્દેશિત આહારનો એક અનાજનો કણ ન લે ને પાણીનો એક ટીપું ન લઈએ. પ્રાણ જાય તો એવા એવી ક્રિયાઓ પાડે છે, એવી ક્રિયાઓ પાડે છે. આ એક જ ઉપાય છે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ જ સર્વશ્રેષ્ઠ ને સુગમમાં સુગમ અને એકમાત્ર ઉપાય છે કે જેના પરમાં જીવ સિદ્ધ જીવને સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. અને એ વાત જ્યારે જીવથી મનાય છે, એ વાત જ્યારે જીવ સ્વીકારે છે, ત્યારથી જ બીજા દોષોનું ઉપશમ અને નિવર્તવું શરૂ થાય છે. જ્યાં આજ્ઞામાં આવ્યો ત્યાં એને બીજા બધા દોષો આપોઆપ કાં તો ઠંડા પડી ગયા અને કાં નાશ પામવા માંડ્યા. અમુક દોષ તો ઉત્પન્ન જ થાય નહીં, અમુક દોષનો રસ મંદ થઈ જાય એને ઉપશમ કહે છે. ઉપશમ કોને કહે છે? રસમંદ થાય એને ઉપશમ કહે છે. બહુ સરસ વાત કરું પહેલા પેરેગ્રાફ. સામાન્ય રીતે યથાર્થતામાં પહેલા સત્પુરુષ ન મળ્યા હોય તો એને આ જ વિચાર ઉગે, યથાર્થ અંદર થી ભાવના આવી હોય આત્મકલ્યાણની. કોઈ અપૂર્વ વિચાર બે રીતે ઉગે છે, કોઈ જીવને અંતર થી ઉગે છે તો એ સત્પુરુષને શોધે છે, મારો એ સિવાય કોઈ આરો વારો નથી. કોઈ જીવને સત્પુરુષ મળે છે અને અપૂર્વ વિચારમાં આવે છે. બહુ ભાગ પોતાની મેળે સુધી કઠણ છે એટલે કૃપાળુદેવે આ લાઈન પકડી છે. સાત સત્રાસી માં એમ લીધું ને, આત્મકલ્યાણ ની સાચી ઈચ્છા પણ સત્પુરુષ ના યોગ્ય ઉત્પન્ન થાય છે. જન્મ મરણ આદિ અનંત દુઃખો નો સર્વથા ક્ષય થવાનો ઉપાય અનાદિકાલ થી જીવના જાણવામાં નથી. પરિભ્રમણ ટાળવાનો ઉપાય જીવના જાણવામાં નથી. તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થયે જીવ જો સત્પુરુષના સમાગમનો લાભ પામે, એમને ઈચ્છા ઉત્પન્ન અંતરથી થઈ ગઈ હોય અને સત્સમાગમનો લાભ પામે એટલે એ ગોતે જ એને, અને એ લાભ પામે તો તે ઉપાયને તે જાણી શકે છે. તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત ઘણું કરીને એમ થાય છે, બાકી કોઈને આમ પણ થાય છે. તેવો સમાગમ કે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ વિશ્વાસ અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ તડવૃત્તિ જીવને પરમ દુર્લભ છે, ઉત્તરો ઉત્તર દુર્લભ છે. એ વાત કીધી છે 780 માં લીધી છે.